सहजान स्वामी महाराज नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। आजनी सभानी पंजे खूब आज आनंद थयो छे कि आजे आप बधा अहींया आगळी आ सत्संगनो लाभ लेवा आया छे। કારણ કે સત્સંગનો લાભ લેવો એ પણ એક ભાગ્યની વાત છે। બીજા ઘણા માર્ગે જઈ શકાય છે પણ આ માર્ગે ચલાતું નથી, પણ એ કંઈક પુણ્ય આપણો હોય, પૂર્વ આપણા ઘણા જન્મો છે એમાં કંઈક થોડું ઘણું પુણ્ય ભેગું થયું હોય એને કરીને આવી એક સત્સંગનો લાભ, ભગવાનના મંદિરના દર્શનનો લાભ આપણે મળે છે। ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહ્યું કે અનેક જન્મ સંસ્થિત રસ થતો યાતિ પરમ ગતિ, કે અર્જુન તને તું એમ ન માનીશ કે હું તને આ એકદમ મળી ગયો છું, પણ તારા ઘણા પુણ્યો ભેગા થયા છે, એને લઈને મારો યોગ થયો છે અને મારું દર્શન થયું છે। એટલે મોટા મોટું તો એ છે કે આવો જ્યારે જ્યારે કંઈક આપણને લાભ મળે તો એ આપણા ભાગ્ય સમજવા, અને એનાથી જ આપણી ઉન્નતિ આપણો વિકાસ સર્વત્ર સારી રીતે થાય છે। બાકી અલૌકિક રીતે આપણને જે કંઈ પ્રાપ્ત કરવાનું છે, જરૂરનું છે, આપણે દુનિયામાં રહ્યા છીએ, સમાજમાં રહ્યા છીએ, તો એ રીતે પણ આપણે કામ બધું કરવાનું છે, પણ એ તારો વિકાસની સાથે આપણો આ એક પણ વિકાસ જ છે, અને એ વિકાસ જો આપણને થાય તો આપણો જે આ બાહ્ય વિકાસ જે છે આપણને સુખ ને શાંતિના આનંદ આપી શકે, નહીં તો એ બધો વિકાસ નકામો થઈ જાય। આજે વિકાસ આપણે ખૂબ જરૂરનો છે અને થાય છે, અને બધું ઘણી ઘણી સુવિધાઓ સગવડો પણ આપણને પ્રાપ્ત થઈ છે, અને એ રીતે આપણે ઘણા આજે દુનિયાથી નજીક થઈ ગયા છે। એટલે દુનિયાની વાતો આપણે અહીં બેઠા આજે સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ કે અમેરિકામાં શું થાય છે, લંડનમાં શું થાય છે, યુરોપમાં, બીજા આફ્રિકાના બધા દેશોની અંદરના સમાચાર આપણને મળી જાય, અને બધી સુવિધાઓ પણ એવી છે કે જે આપણે અંધારામાં જ રહેતા હતા, ચૂપડામાં રહેતા હતા, બીજી રીતે રહેતા હતા, પણ આજે ત્યાં ઘરે ઘર સુધી આપણને બધી સગવડો મળી છે, કારણ કે આપણે વિકાસ થયો છે, અને વિકાસની સાથે સાથે આપણને મોહનભાઈ જેવા આપણા ખાસ નેતા મળ્યા કે જેને આ દેશ માટે, આ પ્રદેશ માટે ખૂબ લાગણી છે, કે આ પ્રદેશની અંદર મારા ભાઈઓ છે એ બધા જ સુખી થાય અને બધાની સુવિધા મળે, કારણ કે એને પોતાને છે કે હું જ્યારે મને સગવડ છે તો મારા જેવી સગવડ એમને કેમ ન હોવી જોઈએ, એક ભાવના છે। એનું કારણ કે એમાં ભગવાનમાં શ્રદ્ધા છે અને સારું કરવા માટેની એક રુચિ છે, ઈચ્છા છે, તમન્ના છે, પૂર્વના સંસ્કાર પણ માતા પિતાના ખૂબ સારા છે, કારણ કે એ પણ સંસ્કાર આપણને કામ કરે છે, આશીર્વાદ એ કામ કરે છે, ભગવાનના દર્શન પણ કામ કરે છે, અને હિંમત છે કે આપણે જ્યારે ભગવાને આવી શક્તિ આવી સુવિધા આપણને અનુકૂળતા આપી છે તો આપણે કંઈક કરવું જોઈએ। તો આજે રોડ તમારા ગામ ઘર સુધી થઈ ગયા છે, પાણીની સુવિધાઓ પણ થઈ છે, લાઇટો પણ ત્યાં સુધી પહોંચી છે, હજુ પણ જ્યાં હોય ત્યાં કરવાની તમન્ના છે, કાંથી પણ વિશેષ આપણે સારું વિચાર થઈ શકે, એટલે બધી સુવિધાઓ બીજું ત્રીજું મળે અને એનું જે સુખ ને આનંદ એ લેવા માટે પાછું આપણને આધ્યાત્મિક વિકાસની જરૂર પડે, કારણ કે આ સુખ છે પછી નહીં તો એ સુખ દુઃખરૂપ થઈ જાય, કારણ ફેલ ફતુની અંદર જેમ વિકસાર ગયો કે જિંદગી જીવતા ના આવડ્યું તો બધું નકામું થયું, બધું મળ્યું ખરું પણ ભોગવી ન શક્યા, અને એનું આપણે કંઈ જે ઉપયોગ જે રીતે થયો જે ઉપયોગ કરી શક્યા નહીં, ખોટી રીતે શરીરનો ઉપયોગ થયો, આપણા કાર્યનો, બુદ્ધિનો, શક્તિનો, પૈસાનો ખોટી રીતે બધો ઉપયોગ થયો, અને એનાથી આપણે દુઃખી થયા, એટલે એ બધી વસ્તુ થયા છે। વિજ્ઞાન વધ્યું છે પણ વિજ્ઞાનની સાથે જો આધ્યાત્મિકતા નથી તો એ વિજ્ઞાનથી આજે ઘણો ગેરફાયદો પણ થાય, જેટલો ફાયદો છે એની સામે જોઈએ તો ગેરફાયદો પણ છે, કે આપણને અત્યારે લાઇટો મળી ગઈ છે, પ્લેન ઉડતા થઈ ગયા છે, રેલવે રસ્તા રોડ બીજું ત્રીજું થઈ ગયું છે, દરિયા દરિયાની નીચે પાણીમાં રેલવે ચાલતી થઈ ગઈ છે, ટનલો ખોદી ગઈ, દરિયાની નીચે મોટા મોટા મકાનો જબરદસ્ત થઈ ગયા છે, અને બધી જાતની સુવિધા, ટેલિફોન બીજું ત્રીજું એ બધી સુવિધા આપણને મળી છે, પણ જો આપણી શક્તિ ખોટે માર્ગે જાય તો એ બધી સુવિધા દુઃખરૂપ થઈ જાય અને અશાંતિનું કારણ બની જાય છે. પણ જો આધ્યાત્મિકતાની સાથે હોય તો આ બધી વસ્તુ આપણને સુખદાય બને. એ કદાચ આપણી પાસે આવે ને જતી રહે તોય આપણે દુઃખ ન થાય. બેની અંદર આ જ્ઞાન, આ સમજણ એવી જબર વસ્તુ છે કે આપણને શાંતિ રહે. જે પશ્ચિમનો જે બધી વાત છે એ ભોગની દ્રષ્ટિ છે ત્યાં, કારણ કે પશ્ચિમના દેશો બધા છે એ ભોગવવામાં જ સમજ્યા છે કે બસ ખાઓ પીવો બીજા બીજું કરો, એટલે કેમ કરીને બધી ભોગવું ને એની રીતે આ જાતના, એટલે સાચે રસ્તે ખોટે રસ્તે બધો ભોગ ભોગવે. આપણી ત્યાગની ભૂમિ છે કે આપણે બીજાને આપીને સુખી થવાની વાત છે, કે ભાઈ બધાએ આપણા જેવા સુખવાળા થઈ જાય, અને એટલા માટે ભગવાનને સંતના જે અવતારો થયા છે એમને એ જ કાર્ય કર્યું છે. જે મહાન આપણા દેશના નેતાઓ થયા છે, ગાંધીજી પણ થયા, વલ્લભભાઈ થયા, જવાહર થયા, બીજા ત્યાં થયા, એવા ઘણા આપણા નેતાઓ થઈ ગયા છે અને ઘણા આપણા કાર્ય કર્યું છે. એમના પિતાશ્રી પણ વાત કરી કે એવા એક સાદા સિમ્પલ માણસ પણ બીજા માટેનું જીવન જીવવાની વાત છે. રવિશંકર મહારાજ થઈ ગયા છે, એવા ઘણા બધા આપણા નેતાઓ થયા છે, અને મહાન ભક્તો સંતો પણ એવા થયા છે કે જેને આપણે પોતે દુઃખ વેઠીને બીજાનું સુખ આપ્યું. એ આપણી આ ભૂમિ છે, આ ભારતની ભૂમિ છે, એટલે ભારતની અસ્મિતા આપણે હોવી જોઈએ કે ભારત મારો દેશ મહાન, જે આપણે કહીએ છીએ મહાન એટલા માટે છે કે આ સમૃદ્ધિ છે એટલે નથી, આપણો દેશ આપણા સંસ્કારોથી સમૃદ્ધ છે, કે આપણી અંદરના જે આપણા સંસ્કારો જે આપણને એ મહાન રામ ભગવાન, કૃષ્ણ પરમાત્મા, સ્વામિનારાયણ ભગવાનના સંતો ભક્તો આચાર્યો જે બધા થઈ ગયા, એમને જે આપણને સંસ્કાર આપ્યા છે, આપણે સંસ્કૃતિ આપી છે, એનાથી આપણે મહાન છે. માણસનું શોભા ધર્મથી છે, સંસ્કારથી છે. એની શોભા એટલે બહુ રૂપાળો છે, સારા કપડાં પહેર્યા છે, સારા ઘરેણા પહેર્યા છે, કે સારી રીતે પોતે શરીરને શણગાર્યું છે, એથી નથી. મડદાને તમે ગમે એટલું શણગાર કરો તેને શું ફાયદો, ના આપણને શું ફાયદો. મળદું પડ્યું છે એને બધું શણગાર સારી રીતે સોના મોરોથી બધે જગાડો, બીજું ત્રીજું એની ભોજન મૂકો બધું કામ, એની કોઈ શોભા નથી, કારણ એની અંદરનો આત્મા ચાલ્યો ગયો. એની અંદરની જે વસ્તુ તત્વ છે એ તત્વ ચાલી ગયું છે, એટલે પછી એની કોઈ કિંમત નથી. એમ આપણને કદાચ આ દુનિયાની સંપત્તિ વૈભવ બધું હોય, પણ અંદર જો આપણાની ધર્મની ભાવના ન હોય, કે ધર્મના જે સંસ્કારો છે, અને એ ધર્મના સંસ્કારો એટલે આપણું જીવન પણ પવિત્ર બને, બીજાને પણ આપણે એ પ્રમાણે પ્રેરણા આપી શકીએ, એ પણ સુખી થાય, એ પણ એના આત્માનું કલ્યાણ કરી શકે અને પોતે સારી રીતનું કાર્ય કરી શકે. એટલે ધર્મથી સંસ્કારથી આપણી શોભા છે, આપણી એ વસ્તુ છે. આપણે કપડાં છે એ શરીર ઢાંકવા માટે છે, પણ એનાથી એની શોભા નથી, પણ આપણે એક જરૂર છે શરીરને ઢાંકવા માટેની, એટલે એ માટે જ. પણ બહુ સારા કપડાં પહેરીએ એટલે આપણી શોભા છે એવું નથી. તમારી અંદર સદગુણો જેટલા હશે, જેટલી પવિત્રતા હશે, જેટલી તમારી સારી ભાવનાઓ હશે લોકો માટે, મનુષ્ય માટે, અને ભગવાનની વિશેની અનન્ય શ્રદ્ધા, ભક્તિ અને સદાચાર, નિર્વ્યસની જીવન, આ બધું હોય તો એ આપણી શોભા છે. એટલે માણસ આજે માને છે કે આ બધું એટલે આપણી શોભા છે, એ બરાબર છે, જરૂર છે. આપણે જે બંગલોય પણ રાખવો જોઈએ, એમ બધા ધંધા રોજગાર બધી ઉદ્યોગો, આ બધી વસ્તુ છે, સ્કૂલો કોલેજો દવાખાના બધી વસ્તુની જરૂર છે. એ બધી જરૂરિયાત છે શરીરની, છે કે આ બધી વસ્તુ આપણા શરીરની સુવિધાઓ મળે એને માટેની છે, અને આત્માની સુવિધા છે એ આપણા ધર્મ છે, એ આપણી સંસ્કારો છે. એટલે એની સુવિધા પણ આપણે એટલી જ જો તૈયાર થયા હોય તો પછી આપણા જીવનમાં ગમે એવા પ્રશ્નો આવે ને તો આપણને વાંધો ના આવે, તો આપણને દુઃખ કોઈ જાતનું ન થાય, કે આપણને કદાચ સારી સંપત્તિ મળી અને કદાચ કોઈ કારણસર જતી રહી તો એને કંઈ વાંધો ના આવે, કારણ કે એના મનમાં એક જ્ઞાન, એક સમજણ, એક એવા સંસ્કારો આવી ગયા છે ધર્મના, કે આ બધું એક વખત છે, આ એક વખત મૂકીને જવાનું છે, હકીકત વસ્તુ છે. જનક રાજા હતા એ પણ મોટા રાજાનું રાજ હતું, પણ એને સંત એવા એક અષ્ટાવક્ર ઋષિ મળ્યા હતા, અને અષ્ટાવક્ર ઋષિથી એમને જ્ઞાન થયું. તો એ રાજા હોવા છતાં રાજનું કારભાર બધું જ વ્યવસ્થિત કરે, છતાં પણ એને શાંતિ સુખ ને આનંદ હતો. એનું કારણ એક આધ્યાત્મિક એને લાભ અને એવા સારા ગુરુ મળેલા. પ્રસંગ બન્યો એવો કે રાજાને સ્વપ્નું આવ્યું. રાજા જનક સુતેલા હતા અને સ્વપ્નું આવ્યું. સ્વપ્નની અંદર એને બધી રીતે ભિખારી જેવો થઈ ગયા પોતે, કે પોતાનું રાજ્ય ચાલી ગયું, સંપત્તિ ચાલી ગઈ, પોતાના હાથે પગે થઈ ગયા, ચીથરે હાલ થઈ ગયા, કપડાં બપડાં બધું એવું ભિખારી હાલત નહીં પણ એથી ખરાબ હાલતમાં આવી ગયા. કંઈ ખાવાનું પીવાનું કંઈ મળે નહીં, કરે નહીં. પછી ભૂખ લાગી છે, ભૂખ લાગી પણ ખાવું ક્યાંથી, કંઈ મળે નહીં. પછી એને ભિક્ષા માગવાની ઈચ્છા થઈ, કોઈ લોકો પાસે માગું પણ પાત્ર નહીં. જે સોનાના પાત્રમાં જમનાર માણસ, એને આજે આ સ્થિતિ થઈ. આ સ્વપ્નની વાત છે કે પિત્તે ઠીકરું રસ્તામાંથી લીધું, સાફ કર્યું અને કંઈ ઘરે જઈને માગ્યું. એ ભાઈએ પોતે જમતા એ હતું, ભાત કે ખીચડી કે જે કંઈ હવે લઈને ખાવા માટે કોઈ સારું સ્થાન ગોતીને ત્યાં બેસીને જમવું એને માટે પોતે જાય છે. તો એક સારો જગ્યા હતી, ઓટલા જેવું એના પર બેસી અને જમવા બેસે છે. એટલામાં બે ખૂંટિયા, જે આપણે આ વાંટ કહે છે ને, ગાયોના જે પેલા ખૂંટિયા થાય છે મોટા, એ અલમસ્ત હતા. અરે ખૂંટિયા માણસો એ કે જે લોકોનું અહીંયા ચરવાનું મફતનું, એટલે એવું બધું ખાઈને અલમસ્ત થયેલા હોય છે બધા. એટલે બહુ ધમાલ કરે, મારામારી કરે. એટલે બે લડતા લડતા ત્યાં આગળ આવ્યા. પેલો જમવા બેઠો ત્યાં આવ્યા ને એકદમ પેલો રાજા ત્યાંથી ભાગ્યો કે મારી નાખશે. તો જરા દોટ મૂકી, પણ હવે એને તો દોડ પડે, પણ કેટલું દોડે, તો હાંફ ચડી ગયો અને એટલો બધો શ્વાસ ચડી ગયો કે હવે જેને પડી જશે ને મરી જશે એવું બધું એનું શ્વાસ ગયું. એ આત્માથી પાત્રે પડી ગયું ખાવાનું અને એકદમ ત્યાં જાગી ગયો અને પલંગની અંદર સૂતો છે ને એની છડી પોકારાય મહારાજા સાહેબને ખડીખમમાં. તો રાજા જાગૃતમાં થયો, મહેલ સમૃદ્ધિ બધી પાછી જોઈ એને, તો કે હું ભિખારી હતો પણ આ તો બધું મારું છે જ. પછી એને થયું કે આમાં સાચું શું સમજવું, મારે સ્વપ્નામાં દેખાયું સાચું છે કે હું જીવતા જોઉં છું સાચું છે. ધર્મસભા કરી, પંડિતો વિદ્વાનો બધા સારા માણસો બોલાયા, એમાં ચર્ચા ચાલે છે કે આ જીવ મેં સ્વપ્નમાં જોયું સાચું કે જીવતા જોઉં છું સાચું, અમે સાચી વસ્તુ શું આ દુનિયામાં. પછી એને બધા કોઈ બધા ચર્ચા ચાલતા હતા, એમાં એક ઋષિ આવી ગયા, અષ્ટાવક્ર ઋષિ, એટલે આઠે અંગે વંખા અને શરીર પર આમ બહુ કપડાંય પણ બહુ વ્યવસ્થિત નહીં અને આંખ એટલે આઠ એનો જરા ટેડો હોય, મગ થોડું બધું, એટલે આઠ અંગ વાંકવા જેને કહેવાય છે, આ બધા આપણો હાથ છે પગ છે બધું આંક ઊંચું હતું. અને એવું જરા કદરૂપ સ્વરૂપ જોઈ અને માણસો હસ્યા બધા. આપણને લાગે ને કોઈ એવો વિચિત્ર માણસ હોય તો આપણે હસવા માંડે કે હવે ક્યાંથી આવી ગયું, એટલે બધા હસવા માંડ્યા, રાજા પણ હસ્યા. એટલે પેલા તો ઋષિ હતા, મહાતત્વજ્ઞાની હતા, એને કંઈ કોઈ દુનિયાની પડી નથી કે આ રાજા છે કે રાજા શું મને કરશે, ફાંસી કરશે બીજું કરશે. એને કંઈક દેહની પરવા જ નથી, જેને દેહ પડવાનો છે, દેહ મરેલો છે, દેહ એવી રીતે તો છે ને, મરતા મરીને જીવનારા માણસો, જે શૂરવીર માણસો છે પણ પેટમાં કટારી મારીને લડવા જાય, એટલે મરીને લડાઈ કરનારા છે. એ મહાન તત્વજ્ઞાની પુરુષો પણ એ મળીને જ જીવે છે કે આ દેહ તો પડવાનો છે, દેહને કદાચ કોઈ કરી નાખે ગમે તે કરે તો વાંધો શું છે. એટલે કે રાજા મહારાજા છે એટલે આપણે આમ કરશે માટે પણ વાત સાચી તો કહેવી. એટલે એને તરત કહ્યું કે આ બધા તમે ચમાર છો, તમે બધા સભામાં બેઠા છો એ અને રાજાને બધા કહે તમે ચમાર. પેલા બધા આશ્ચર્ય થઈ ગયા કે મારા આપણને ચમાર ગયા, ચમાર એટલે જવાનું કામ કરતા હોય આપણે આવા બધા. એટલે રાજા પણ વિચારવા પડ્યો, મારી સભામાં એને આવું બોલે છે અને એવું તો જો બોલે તો રાજા તરત ફાંસીને હું કામ કરે કે બીજું ના હોય. પણ રાજા પણ થોડોક સત્વગુણી અને એ હતો પવિત્ર, એટલે વિચાર થયો કે આવો માણસ અહીં બોલે છે એ કોઈ સામાન્યથી. એને આવકાર્યા, બોલાયા, બેસાડ્યા, નમસ્કાર કર્યા, પૂજન કરી, વંદન કરી, ધાર પહેરાવીને કે ભાઈ તમે, એને કહ્યું તમે અમને ચમાર કેમ ગયા. કોઈ ચમાર એટલા માટે ગયા કે તમને આ મારું શરીર જોઈને તમને હસવું આવ્યું, એટલા માટે કે મારું શરીર કદરૂપું છે, આંકું ચૂકું છે, મારું ચામડું સારું નથી, હું કદાચ કારો હોઈશ, શામ હોઈશ, એટલે તમને હસવું આવે અને આ પ્રમાણે તમારા મનમાં વિચાર આવ્યો. એટલે તમને ઉપરના ચામડાનું જ્ઞાન છે, અંદરની જે વસ્તુ છે એની ખબર નથી. અંદરનું જો તમને તત્વ, એક તત્વ જેને આપણે કહીએ છીએ કે જેને લઈને આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, જેનાથી આપણને આનંદ આવે છે, એ તત્વની ખબર નથી. ખાલી જો આપણને સુખ આવતું હોય, બંગલાનું સુખ આવે છે એને લઈને આવે છે, આ શરીરમાં આત્મા છે ત્યાં સુધી બંગલો મારો સારો છે, એમાં ગયો તે બંગલામાં પછી મળદું પડ્યું હોય તો એને બંગલાનું સુખ નહીં આવે. તમે સારી રીતે કોઈ રીતના ઘરેણાં પહેર્યા છે, તમારી આત્મા છે એટલે અંદર આવે છે. ખાવાનું ભોજન તમે મૂકો, આજ મને બહુ સ્વાદ આવ્યો, પણ સ્વાદ એ ભોજનમાં નથી, મિષ્ટાનમાં, એમાં એ મજા નથી, આનંદ આનંદ છે અંદર છે એનો છે. એ છે તો આપણને બધી રીતનો આનંદ, અત્યારે હું બોલું છું તમને આનંદ આવે છે, તમને જોવું મને આનંદ આવે છે, એ આનંદ શેનો છે? એ અંદરના એક આત્મા તત્વ પરમાત્મા બેઠું છે, જે આપણું સંચાલન કરી રહ્યું છે. આપણી શરીરની આખી સંચાલન ક્રિયા જેના વતે થાય છે, આંખની ક્રિયા થાય છે, કાનની થાય છે, મોઢાથી હું બોલી શકું છું, હાથ પગ હાલી શકે છે, આ થાય, એક રહ્યું એટલે બધા જ નકામા થઈ જાય, આ દુનિયાનું આખું તત્વ નકામું થઈ જાય. આ જે આપણે સંચાલન ચાલે છે ને એ બધું ઠપ થઈ જાય. એટલે દરેકમાં પરમાત્માનો વાસ છે તો એનો આનંદ આપણને આવે છે. ઝાડ પાન પર્વતોનો આનંદ શેનો આવે તમને? એનો જ આનંદ છે કે અંદરની તત્વતા છે, એને લઈને આપણને આનંદ થયો, વાસ મને આજે, પણ એ નથી તો કાંઈ નથી. એટલે ભગવાનનું અસ્તિત્વ છે જ, અને એનું અસ્તિત્વ છે તો જ આપણું અસ્તિત્વ છે, અને એ છે તો જ આપણને આનંદ આવે છે. કારણ કે સર્વ આનંદનો સમુદ્ર પરમાત્મા છે, એટલે એને લઈને આપણને આનંદ. પણ આપણે માની બેઠા કે મને પૈસાનું સુખ આવે, એટલે પૈસાનું કાંઈ સુખ નથી, એ તો એક આપણી આ વ્યવહારિક કરવા માટેની એક જરૂરિયાતો છે, એને લઈને છે. બાકી એમાં સુખ કે આનંદ નથી, તો જતું રહે તો દુઃખ થાય. લો, જો એમાં સુખ જ હોય તો જાય તો દુઃખ ન થવું જોઈએ. પૈસા છે એમાં જો સુખ જ હોય તો જવું જ ન જોઈએ. અને પરમાત્માનું સુખ તો કાયમનું છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, ભક્તો જેટલા જેટલા થઈ ગયા, સારા માણસો જેટલા થયા, એને જે પરમાત્માનું સુખ હતું એને અખંડ જ હતું. એની ગમે તે સ્થિતિ થાય, કે પછી ગરીબ થઈ જાય, તવંગર થઈ જાય, મોટો થાય, તો એ એની સ્થિતિમાં એને કોઈ ફેર ના પડે, એ આનંદમાં જ રહ્યા કરે. તો એ રીતે એમને જ્યારે વાત કરી કે તમને એની તત્વની ખબર નથી, જો એ આત્મા છે, અજર છે, અમર છે, સુખરૂપ સત્તારૂપ, આત્મા મરતો નથી, આત્મામાંથી નીકળી જાય, શરીર નાશ પામી જાય છે, મૃત્યુ શરીરનું છે, અગ્નિ સંસ્કાર શરીરનો થાય છે, આત્માને કંઈ છે જ નહીં. એ આત્માના સ્વરૂપનું જો તને જ્ઞાન હોત તો તું આમ તમે બધા હસોત નહીં. રાજાને કહ્યું તમે હસોત નહીં. એટલે રાજા બહુ આશ્ચર્ય થયું, બહુ આ તો તેજસ્વી માણસ છે, તત્વજ્ઞાની વાત સાચી થઈ કે ભાઈ બરાબર છે, કે શરીરના ઉપરના દેખાવથી આપણે બહુ અપમાન નથી, પછી ગોરા હોય કે ધોરા હોય કે કાળા હોય કે ગમે તે હોય, એની અંદરનો આત્મા તત્વ શું છે એ વસ્તુ જ્યારે ઓળખાય છે ત્યારે બધાના પ્રત્યે તમને સદ્ભાવ થાય છે, કોઈના પ્રત્યે રાગ દ્વેષ પણ નથી થતો, દરેકમાં સારી ભાવના થાય. નહીં તો પછી કહે છે ભાઈ આપણે આવા બીજા એવા સામાન્ય માણસોને ત્યાં કેમ જવાય? સામાન્ય માણસ નથી એમાં રહેલો, આત્માનો વિચાર કરો, એ ક્યાં સામાન્ય છે? તમારા દરેકની, અમારા આપણા બધા બેઠા છે, દરેકની અંદર કોણ બેઠું છે? પરમાત્મા જ. પરમાત્મા તો સર્વશ્રેષ્ઠ છે, તો એની જે મળવું, એની જોડે વાતો કરવી, એનું કાર્ય કરવું, એની સેવા કરવી, એને આ કરવું, એમાં કંઈ કોઈ એ ના હોય. પણ માણસને મોટો મોભો કહું, આવો મોભાધાર માણસ, મારે આને ત્યાં જવાય નહીં, એની જોડે બોલાય નહીં, મારી પોઝિશન એ થઈ જાય. પોઝિશન થતું નથી, ભગવાન છે ગરીબને ત્યાં ગયા છે, સબરીન ત્યાં રામ ગયા, ભગવાન સ્વામિનારાયણ સંગ્રામ વાઘરીના કુબામાં જઈને બેઠા, અને બધા તમે જુઓ કે ઈદુરની ભાજી ભગવાન કૃષ્ણ જમ્યા. એટલે એ ગરીબમાં હતા કે એટલે નાના નથી થયા, બધું ભજન થાય છે. એટલે જેટલા તમે નાના કે જે જે માણસો તમે જેટલું એને મળો, એમાં આત્મા છે, પરમાત્મા છે, એમ જાણીને મળવાનું છે. એની પરિસ્થિતિ જોઈને આપણે વિચાર નથી કરવાનો, પરિસ્થિતિ દરેકને હારી ને નરસી થઈ જાય, પણ દરેકની અંદરના જે તત્વ છે એને ઓળખો તો એનું સુખ આવે, આનંદ આવે, અને આપણે શાંતિથી આપણું ભજન થઈ શકે. તો એ વાત જ્યારે એને કરી એટલે રાજાને થયું ખરેખર છે. પછી રાજાએ પોતાનો આ પ્રમાણે આજે કહ્યું, ભાઈ જો આ નદી છે વાંકી ચૂકી હોય, અને ઋષિએ કહ્યું કે વાંકી ચૂકી પણ પાણી પીવું હોય તો તું વિચાર કર કે વાંકી ચૂકી નદીનું પાણી પીવું નથી, એને જો પાણી બે ખોવા પી લે તો તરસ્યા ખપીએ, પણ જો આંકી ચૂકી જોઈને બેસી રહે તો તરસે મરી જાય. નદીનું કંઈ પામ નથી આપણે, નદી ગમે એટલી આંકી ચૂકી આવે ને એમાંથી પાણી પીવાનું છે. એમ શરીરની સ્થિતિ તો ગમે તેની ગમે તે હોય, એ પછી ગરીબ તવંગર હોય, કાળા હોય, ધોળા હોય, લાલ હોય, પીળા હોય, ગમે તે હોય, તો એની અંદરનું જે રહેલી વસ્તુ છે એ આપણે જોવાની છે, એનો આપણે લાભ લેવાનો છે. તો એ વાત જ્યારે કરી ત્યારે રાજાને બહુ થયું. પછી રાજાએ સ્વપ્નની વાત પૂછી કે મારું સ્વપ્ન હતું ને એમાં મને આમ દેખાયું, એટલે એ સાચું કે આ સાચું એ મારો પ્રશ્ન છે. એટલે ઋષિએ કહ્યું કે સ્વપ્ન છે એ ત્યાં જોયું છે, એ જો સાચું હોય તો આ દુનિયા તારી સાચી છે, અને સ્વપ્ન જો ખોટું છે તો આ દુનિયા પણ ખોટી છે, આ તું દેખે છે બધું જ ખોટું છે, એ નાશવંત છે. પેલું જેમ તને સ્વપ્ન આવ્યું 5 મિનિટ કે 7 મિનિટ તને લાગ્યું, એમાં તે જોયું પણ જાગતાની સાથે એ કશું જ નથી, એ બધું નાશવંત જ હતું. એ ત્યાં જોયું ત્યારથી એ નાશવંત જ હતું, એમાં કંઈ માલ નહોતો નથી. એટલે એ જેમ ખોટું છે એમ અત્યારે આ દુનિયા તો જુએ છે 5, 50, 60, 70, 80 વર્ષ પછી તારું જવાનું. તું આંખ મીચતા આ બધું નકામું છે, નાશવંત છે. પેલું જાગતા અને નાશ થઈ ગયું. એટલે સ્વપ્ન જેવી સૃષ્ટિ છે, સ્વપ્નની સમૃદ્ધિ સ્વપ્ન સાથે જાય છે. સ્વપ્નમાં જે દેખ્યું એ બધું જાય છે. એમ આય પણ આંખો મીચતા બધું મૂકીને જવાના છે. માટે આત્મા તત્વનું જ્ઞાન તું પ્રાપ્ત કર. તું આત્મા છું અક્ષરે માની અને પરમાત્માની ભક્તિ કર, એટલે તને શાંતિ થશે. બાકી આ કંઈ આની તારે જરૂર છે, બધું એની વ્યવસ્થા બરાબર કરવાની, એને બરાબર તારું કામકાજ બધું કરવાનું, જે રીતની તને ફરજ છે, તને અદા જે તને જવાબદારી મળી છે, જવાબદારી પૂર્ણ અદા કરવાની. ભાઈના છોકરાને પાલવવાના, ભણાવવાના, કરવાના, મોટાના પૈસા ટકાનો બધો વ્યવહાર કરો. બધા અધિકાર મળે તો એની પ્રમાણે જે જે કંઈ ફરજ બતાવે એ બધી કરવાની છે. એની સાથે સમજવાનું કે એક દિવસ આ મૂકીને જવાનું છે અને આમાં બીજું કાંઈ છે નહીં, તો તને દુઃખ નહીં થશે અને શાંતિ શાંતિ સર્વ પ્રકારે થઈ જશે. તો કહેવાનું કે એને પોતે એ સભામાં પછી તો બહુ સારી રીતે એની ભક્તિ અને બધી વાત ભાગવતમાં આવે છે. તો પછી એક દિવસ સભા ચાલે છે અને એમાં કંઈક એવું ભગવાનની દયાથી કાર્ય બન્યું તે આગ લાગી આખા શહેરની અંદર, અને એનો મહેલ લાગે, લોકોને મકાન બધું એકદમ આગથી એટલી બધી ભભકી ગઈ, કોઈ જબરજસ્ત આગ લાગી. બધા ઉઠીને ભાગ્યા ઓલવવા માટે, થાય ને કે આપણે આપણું મકાન ઓલવીને આવ્યું. રાજા બેઠો રહ્યો. પછી રાજાને પૂછ્યું કે રાજ તો તમારું છે અને વધારે નુકસાન તો તમને છે, તમે કંઈ ઉઠતા નથી. પેલા પુરાણીએ પૂછ્યું તો કે આ મિથિલા છે, મિથિલા એની પોતાની નગરી, એમાં મારું કાંઈ જ બળતું નથી, કારણ કે આ બધું હું બારીને જ બેઠો છું. એક વખત મારા જીવમાંથી બારી જ નાખ્યું છે કે એક દિવસ બરવાનું છે. આ શરીર બરવાનું છે, પછી એની સાથે બરશે કે નહીં બરે. આ શરીર એની સાથે બરવાનું છે, એમાં મારે શોખ શું કરવાનો છે? ભગવાનની ઈચ્છા છે, ભગવાન સર્વ કરતા છે, જે કરશે સારું કરે એને શાંતિ. કહેવાનું શું, આવી મોટી સમૃદ્ધિનો રાજા હોવા છતાં શાંતિ હતી? એટલે આમાં તો ઘણા ભક્તો સંતોના દ્રષ્ટાંત આપણે જાણીએ છીએ અને ભાગવત રામાયણમાં છે અને અત્યારે પૂર્વે પણ આપણે જ્યાં, એટલે આવું જે જ્ઞાન છે એ જ્ઞાન જો પ્રાપ્ત થાય તો માણસને સુખ શાંતિ છે. અને જે કંઈ આપણા વિકાસ અત્યારે છે એ વિકાસની સાથે આ વિકાસની આપણી જરૂર એટલા માટે છે કે આ વિકાસથી મૂળ છે, આ વિકાસથી મૂળ છે. મૂળને જો તમે બરાબર મજબૂત રાખશો, પાયો મજબૂત રાખશો, તો બિલ્ડિંગ સલામત રહેશે અને સુખેથી રહીશું. પણ પાયો જ કાચો છે, ધર્મના સંસ્કારો છે, ભગવાનમાં શ્રદ્ધા છે, તે છે, પરોપકાર છે, લોકોની સેવા, કોઈને દુઃખ નહીં, ત્રાસ નહીં, મુશ્કેલી નહીં, કોઈ વ્યસન દુસણો નહીં. એટલે એવી રીતની જે આપણી સારી આપણી જે સંસ્કારની વાતો છે એને જેટલો દ્રઢ રાખીશું એટલા આપણે સુખી, એટલા આપણે સમૃદ્ધ અને એટલા આપણને શાંતિ આખી દુનિયામાં બધે થવાની છે. તો એ વસ્તુ છે, એને માટે ભગવાનને સંતના અવતારો થાય છે, એ માર્ગ આપણને આપે છે. એટલે આપણે પ્રવૃત્તિ બધે જ કરવાની, પ્રવૃત્તિની કોઈ ના નથી, પણ પ્રવૃત્તિની સાથે મૂળ વસ્તુને જેટલી આપણે સાચવીશું એનું જેટલું પ્રસારણ કરશું એની જેટલી. કેટલા માણસો અત્યારે બોલે કે મંદિરોની શી જરૂર છે, આ બધા નકામા પથરા ખડકવાની શી જરૂર છે, આવા બધા મોટા ઉત્સવ કરવાની શી જરૂર છે. હવે આવી બધી વાતો કરે, આપણા મૂળ ભારતી છે, ભારતીય માણસોને તો બધા સંસ્કાર મળેલા છે. પણ આજે પશ્ચિમને લઈને આપણે પણ બોલતા થઈ ગયા કે આ બધું છે, કે ભલું આપણે જે દવાખાના છે, સ્કૂલો છે, કોલેજ છે, બધું જ કરવાનું છે, એની ના નથી. તો એની જરૂર છે તો એની આ જરૂર છે, આમાંથી સંસ્કાર મળે છે. તો એ પણ આપણે સમજવાની વસ્તુ છે કે ભાઈ એમાંથી પ્રેરણા મળશે, એમાંથી સારું થશે. સંતો છે તો એના થકી આપણને એ થાય કે સંતો કંઈ ભારરૂપ ઓછા છે, કારણ કે એ લોકોની સેવા જ કરે છે. આમ તો જુઓ તો સેવાનું છે ને કે લોકોમાંથી સારા સંસ્કાર આપે છે, વ્યસન દૂષણ વગર એની બધી સારી થાય છે. તો એ રીતે એ પણ મહાન એક સેવા છે, એ પણ એક સમાજ સેવા છે અને વ્યસનોથી દૂર થઈ જાય. તારે કહેવાનું શું છે કે આવી બધી માણસને અજ્ઞાનતાને લઈને આવું થાય કે આની શી જરૂર? જરૂર બધીની જરૂર છે. આ બધી જે આપણી શરીરના સુખ માટેની જરૂર છે અને આત્માના સુખ માટે આની પણ જરૂર છે. અને એ સુખ જો આપણે બરાબર સારી રીતે થશે, એનું જ્ઞાન એની સમજણ બરાબર દ્રઢ થશે, તો આમાં કોઈ જાતનો આપણે વાંધો ના આવે. એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોએ આ બધું કાર્ય કર્યું છે, પૂજ્ય યોગીજી મહારાજ પણ કાર્ય કર્યું છે. તો આપણે એ સંસ્કાર જેમ વધારે થાય, એની બધાને સારી રીતે જ્ઞાન થાય, બધા એ રીતે માર્ગે ચાલે, તો બધાને સુખ શાંતિ, સાચી સુખ શાંતિ પ્રાપ્ત થશે અને એ પ્રમાણે આપણું કાર્ય પણ થશે. એ તો આમાં તો હાન વૃદ્ધિ થાય એટલે મન ડગી જાય, પણ સાચું જે આપણું જ્ઞાન જે છે એ પ્રાપ્ત થાય તો પછી કંઈ વાંધો નથી. ભગવાનનું આપણે આશરો કરી અને સારું જ્ઞાન થાય, ફરીથી પણ આ દેશની આ પ્રદેશની અંદર આજે જે કંઈ આપણે બધાને થોડો આ સત્સંગ છે, પણ વધારે આ બધાની અંદર દ્રઢ થાય બધા બીજી રીતે પણ સુખી થાય, કે જે ભાઈ મોહનભાઈએ છે વાત કરી છે કે આપણો વિકાસ તો કરવો જ છે અને એ વિકાસની પણ જરૂર છે, નથી એવી કંઈ જરૂર નથી, બધી જરૂર છે, પણ એનું મૂળ સુખ આપણે આ છે એ પણ એટલું સાથે આપણે કરીએ, આપણા સંસ્કારો વધારે, આપણા બાળકોની અંદર આપણા બાળકો સારામાં સારા અભ્યાસ કરે, સારું સારું શિક્ષણ મેળવે, સારી રીતે પોતે નોકરી ધંધો વ્યવસાય કરી શકે, આપણે પણ સારી રીતે જીવન જીવી શકીએ, એકબીજાનો પ્રેમ સંપાદન કરી શકીએ અને સાથે ભગવાનની ભક્તિ કરીને આપણે આત્માનું જે કલ્યાણ છે કે ફરી આ જન્મમાં આવવું પડે નહીં એવું જે ભગવાનનું નું ધામ છે એ ધામને પામી શકે એવું બળ પણ ભગવાન આપે. ફરીથી પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પ્રદેશની અંદર ખૂબ સારી ધર્મ ભાવના વધે, માણસો ખૂબ સુખી થાય, મોહનભાઈના પોતે આ પ્રમાણે સેવા કરે છે અને બહુ સારું કાર્ય જે થાય છે એમને જે પોતાની ભાવના દર્શાવી છે કે સારામાં સારું અહીંયા સુવિધા કરવાની છે તેમના દ્વારા બહુ સારી રીતે થઈ જાય. આખો પ્રદેશ આમ તો લીલોછમ છે અને બધી બીજી મુશ્કેલીઓ પણ છે, તો એ બધી મુશ્કેલીઓ એટલે જે આપણે લૌકિક રીતે કે આપણે જરૂરિયાતો છે એ મુશ્કેલીઓ ભગવાન એમના દ્વારા દૂર કરાવે અને એમને એવું બળ આપે તો જેથી કરીને સુખ શાંતિ પ્રાપ્ત થઈ જાય. ફરીથી પણ આપ બધાને ખૂબ ભગવાન સુખી સંપન્ન કરે અને આપણામાં ધર્મ ભાવના પ્રાપ્ત થાય અને સર્વે સુખ્યા થાય એ પ્રાર્થના.